હતી અને અત્યારે તું પરાકાષ્ઠાએ પહોંચી છે. શેરીએ શેરીએ નવો મત અને એના કરતાં મુંડે મુંડે મતિર્ભિન્ના જેટલા માથા તેટલા મતો, અનેક ઉપાયો અને અનેક માન્યતાઓ. કોઈ એમ કહે કે જ્ઞાનથી જ મોક્ષ મળશે. તત્વજ્ઞાનનો વિચાર કરો, બ્રહ્મનો વિચાર કરો, દ્રવ્યગુણ્ય પર્યાયનો વિચાર કરો, ષટદ્રવ્ય અને નવ તત્વોનો વિચાર કરો. કોઈ ક્રિયાની જરૂર નથી. પ્રતિક્રમણ, સામાયિક, પૂજા, પાઠ કંઈ જરૂર નથી. એક એમ કહે છે કે આ બધી ગરબડ શા માટે કરો છો? ફક્ત રામ રામ કરો, પછી ઉપાધિમાં પડવું નહીં. કોઈ તત્વજ્ઞાનની ચર્ચા કરવાનું કહે છે, કોઈ કહેશે અહમ બ્રહ્માસ્મી, એમ રટ્યા જ કરો અને કામ થઈ જશે. આટલા બધા કહેનારાઓ પોતપોતાની રીતે કહ્યા કરે છે. સાક્ષીભાવે રહેનારો કહે છે કે ગમે તે ખાઓ, ગમે તેમ ચાલો, રાત હોય તો પણ વાંધો નહીં, જલેબીને ગાંઠિયા ખાઈ શકો છો. જે કરો તે સાક્ષીભાવે કરો, જ્ઞાતા ભાવે કરો. ડાયક ભાવમાં રહીને ખાઓ, વિતરાગ ભાવમાં રહીને ખાઓ, અવેરનેસ રાખી ખાઓ, ભાવ શુદ્ધ હોય તો ગમે તે ખાઓ, તેનો વાંધો નહીં. આવું પણ કહેનારાઓ છે અને આવી વાત તો આપણને ગમે તેવી છે. જલેબીને ગાંઠિયા તો મળે કમસે કમ. આ પ્રકારના મતનો આગ્રહ જેને હશે તે કદે પણ વિવેક કરી શકશે નહીં.
શિષ્યની મૂંઝવણ એ છે કે જાતિ અને ક્યાં વેશમાં મોક્ષ છે. શિષ્યનું જોર શરીર ઉપર છે, માથે જાતિ યાદ આવી. તેને એ ખબર નથી કે દેહથી મુક્ત થયા સિવાય મોક્ષ મળતો નથી. શિષ્યને દેહ જોઈને વાત કરે છે. જાતિ દેહ સાથે સંબંધ ધરાવે છે પણ આત્મા સાથે નહીં. આત્માને કોઈ જાતિ નથી. જે પરંપરા કુળમાં જન્મ્યો ત્યાં તેને જાતિ વળગે છે. અને બીજી વાત, એ ક્યાં વેશમાં મોક્ષ છે, આ પણ પ્રશ્ન જેવો તેવો નથી. વેશ હજુ બધામાં કોમન નક્કી થયો નથી. બીજામાં થયો કે નહીં તે ખબર નથી. પણ જૈન પરંપરામાં સ્વતંબરનો વેશ જુદો, તેરાપંથીનો જુદો, સ્નાનકવાસીનો જુદો. દિગંબરોએ એક મોટું કામ કર્યું, વેશ જ કાઢી નાખ્યો. એમણે કહ્યું, વેશ નડે છે, કપડાં નડે છે, મોક્ષમાં એ અંતરાય અને અવરોધ કરે છે. દિગંબર થાય તો જ મોક્ષ મળે. બહેનોને નિરાવરણ રહી શકે નહીં એટલે બહેનોને મોક્ષથી વંચિત કરી. નવો જન્મ લઈ જ્યારે પુરુષ થશે ત્યારે મોક્ષ મળશે. માટે એક જન્મ તો લેવો જ પડશે. કોઈ ભગવા કપડાં પહેરે છે, કોઈ પીળા કપડાં, કોઈ સફેદ કપડાં પહેરે છે. જાત જાતના રંગો છે. શિષ્ય કહે છે કે નક્કી કરી આપો કે ક્યાં વેશમાં કઈ જાતિમાં મોક્ષ મળે છે, કારણ કે આવા ઘણા બધા ભેદો છે.
અંબાલાલભાઈએ વિવેચનમાં લખ્યું છે કે કઈ જાતિમાં મોક્ષ છે, ક્યાં વેશમાં મોક્ષ છે, એનો નિશ્ચય ન બની શકે, કેમ કે એવા પ્રકારના ઘણા ભેદો છે અને એ દોષથી પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. તમારા બધાના મનમાં પણ આવા કોઈ ગોટાળા નથી ને? આ ગોટાળાની વાત પરમ કૃપાળુ દેવ અહીં કરે છે. કાં તો બધા ખોટા છે, કાં તો તેમાંથી એક સાચો છે, કાં તો કોઈને પકડે છે, કાં તો કોઈને મતભેદ છે.
પકડ છે,
કાં તો કોઈને પકડ છે, કાં તો કોઈને મતભેદ છે. આ બધા કારણે ધર્મમાં ઘણા મતભેદો પડી રહ્યા છે. મતભેદો વેશના કારણે, જાતિના કારણે, બહારના સિમ્બોલને કારણે છે. તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય નથી. માટે જીવાદી જાણવાથી શું ઉપકાર થાય? આ શિષ્ય બહુ સરળ છે, તેની મૂંઝવણ સાચી છે અને બહુ સ્પષ્ટપણે સાચા શબ્દોમાં એ વ્યક્ત કરે છે. 93 અને 94મી ગાથામાં વાત કરી કે કઈ જાતિ અને ક્યાં વેશમાં મોક્ષ છે. મતમતાંતરો ઘણા છે અને માન્યતાઓ ઘણી છે, દર્શનો ઘણા છે. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે 13મા ગુણસ્થાને અરિહંત પરમાત્મા બિરાજમાન છે. તેઓ રાગ દ્વેષથી મુક્ત બન્યા છે, અજ્ઞાનથી મોહથી સંપૂર્ણપણે મુક્ત બન્યા છે. એવા વિતરાગ પુરુષો સ્વતંત્રપણે ધર્મની પ્રરૂપણા કરી શકે. આવા વિતરાગ પુરુષો હજારો હશે, પરંતુ વિતરાગતા હોવાના કારણે તેમનામાં મત મતાંતરો નથી. 6ઠા ગુણ સ્થાને જે મુનિ છે અને જે સાધક છે ને વિતરાગ પરમાત્માએ જે કહ્યું છે તેને અનુસરીને જ જેવો કહે છે તેમને જ કહેવાનો અધિકાર છે. પરંતુ અત્યારે જગતમાં આ નિયમ રહ્યો નથી. ભૂમિકા વગર કહેનારા વધ્યા અને મનમાં જે આવ્યું તેમ કહેતા ગયા. તેના કારણે આટલા મત મતાંતરો આપણને દેખાય છે. સમજવા પ્રયત્ન કરજો. આ જૈન શાસ્ત્રોની પ્રણાલિકા છે. પરમ કૃપાળુ દેવની 16 વર્ષની ઉંમરે હૃદયમાં મંથન ચાલ્યું કે પરબ્રહ્મ પરમ અસ્તિત્વ અને પરમ સિદ્ધાંતને પ્રાપ્ત કરવા કોનું વચન માનવું, સત્ય વચન કોનું હોય, આંખ મીચીને પણ અમે માનીએ તો એમાં જોખમ ન હોય, અસત્ય ન હોય એવું કહેનાર પુરુષ કોણ હોય, કોનું માર્ગદર્શન લેવું? અને તે વખતે બહુ જ સ્પષ્ટપણે તેમણે કહ્યું કે નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું.
બસ અહીંયા જે વાત ચાલે છે શિષ્યની મૂંઝવણ છે, મોક્ષના અવિરોધ ઉપાય નથી. અનેક મત છે, મતાંતરો છે, મતભેદ છે, જુદી જુદી દ્રષ્ટિએ જુદી જુદી વાતો મળે છે અને જ્યાં જઈએ ત્યાં સૌ પોતપોતાની વાત કરી અને આગ્રહ કરે છે. એટલી બધી મુશ્કેલી છે મોક્ષનો વિચાર કરવામાં, પ્રયત્ન કરવામાં, સાધના કરવામાં, કે કઈ સાધના કરવી, શું સાધના કરવી. એક કરતા હોય, બે પાંચ વર્ષ કર્યું હોય, ત્યાં કોઈક નવો મત જાગે, કોઈ નવો પુરુષ જાગે, કોઈ નવો પંથ જાગે, કોઈ નવો ગ્રુપ જાગે, મૂક પડતું પાછું દોડે, વળી પાછો બે ત્રણ વર્ષ જાય, થાકી જાય. અરે રે, અહીંયા તો ખોટા આવી ભરણા. એને બ્રહ્મજ્ઞાન 3 વર્ષ પછી થાય કે 5 વર્ષ પછી થાય, ત્યાં સુધીમાં ઉંમર વધતી જાય, શરીરની શક્તિ ઘટતી જાય અને પાછો વળી નવો એકડે એકથી પાછો શરૂ કરી શકે નહીં. કારણ શું કે ઓલો કે અહીંયા તો તું હતો, હવે શું કામ પાછો આવ્યો, જાવું ક્યાં, કરવું શું. અને અનેક જીવોના જીવન આ રીતે વ્યર્થ ગયા છે. અલ્પ આયુષ્ય, એની અંદર આ બધી મથામણ, એમાં આ દોડાદોડ, એમાં ફેરફુદડી, કેટલી બધી મૂંઝવણ છે. કૃપાળુ દેવે તો કેટલો ઉપકાર કર્યો છે આ જગતના જીવો ઉપર, સાચા મોક્ષાર્થી ઉપર. એને ક્યાંયથી એવા સ્થાને સ્થિર કર્યા છે, પ્રભુશ્રી કહે છે હઠવા ન દીધા, આત્મામાં ઉભો રહે, વિચાર નહીં કરતો મતનો નહીં, વેશનો નહીં, ગચ્છનો નહીં, સંપ્રદાયનો નહીં, કંઈ વિચાર કરમાં. આવી અદ્ભુત વાત બહુ સરળ રીતે એમને વાત કરી છે. અને આ કહે છે કે મત ઘણા છે અને દર્શન પણ ઘણા છે. સરસ વાત કરે છે કે મહર્ષિ વ્યાસે તો બહુ કબૂલ કરીને કીધું, જેણે 18 પુરાણો, 4 વેદ અને ઉપનિષદો લખ્યા, આખા વેદાંત દર્શનનો જે અધિષ્ઠાતા છે એવા મહર્ષિ વ્યાસ, એ પણ કહે છે કે કોઈ એક પુરુષ એવો કહેનારો હજી જણાયો નથી કે જે સર્વને માન્ય હોય. સર્વને માન્ય હજી નથી મળ્યો, કારણ કે તુંડે તુંડે મતિર ભિન્ન, જે કંઈ થોડું ઘણું વાંચે છે, આગળ વધે છે, અને તરત પોતાનો ઝંડો ને પોતાનું પાટિયું ઊંચું કરીને હાલવા માંડે છે. જ્ઞાની તરીકેનું પોતાની પાસે સમજ હોય કે ન હોય, પોતે એનો પૂરો અનુભવ કર્યો હોય કે ન હોય, પોતે આત્મામાં સ્થિર થયો હોય કે ન હોય, જે સદગુરુના લક્ષણમાં કીધું કે જે સ્વરૂપમાં સ્થિત છે અને જે સર્વ વિભાવોથી દૂર થયો છે, પહેલું લક્ષણ એનું આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાનમાં જેની સ્થિરતા છે, જેના સંસાર સંબંધી તમામ વિકલ્પો શાંત થયા છે, જેમાં તમામ આરંભ સમારંભો સમાઈ ગયા છે, હવે અહીંયા નવરા નથી પડતા એમાંથી, અને છતાં આત્મજ્ઞાનની વાત ચાલ્યા કરે છે. વિરોધાભાસ ઘણો છે. આત્મજ્ઞાનનું પહેલું લક્ષણ છે શાંતિ. સમજ્યા તે સમાયા, પોતામાં સમાયો છે. હવે એને અધ્યાત્મ ચર્ચા સિવાય એકેયમાં રસ નથી, જે ચાલતું હોય ચાલે. આ સમજણનું સ્વરૂપ છે. કૃપાળુ દેવે આ પણ સુભાગભાઈને બતાવ્યું કે સાહેબ અમારે કેને સમજ્યા એ માનવું, કોણ સાચું સમજ્યા છે? અધૂરો ઘડો છલકાય, એ બકબક કર્યા કરે, પછી એને લોકસંજ્ઞાને, લોક વ્યવહારને, પોતાના સંબંધને, મારું હાચું ને આને હારું લગાડવું, એમાંથી નવરા ન પડે. મારા ને તારા અને સમજણ છે એની અંદર એક ગંભીર્ય છે. એ વિચાર કરે કે માર્ગ છે એને બહારના પરિબળોથી દૂષિત ન થવો જોઈએ. સરસ રીતે વાત મૂકી શિષ્યના મોઢે. શિષ્ય અહીંયા તો હાજર નથી, કૃપાળુદેવ પોતે જ શિષ્ય બન્યા છે. એટલે એણે કહ્યું છે કે કેવી કેવી વાત કરે છે? તો કોઈ કહે છે તત્વજ્ઞાનનો વિચાર કરો, બ્રહ્મનો વિચાર કરો, દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરો, છ દ્રવ્ય અને નવ તત્વનો વિચાર કરો, કંઈ ક્રિયા કરવાની જરૂર નથી. આ શુષ્ક જ્ઞાન. કેવળ દ્રવ્ય દ્રષ્ટિ રાખો, આત્મા ઉપર દ્રષ્ટિ રાખીને કંઈ કરવાની જરૂર નથી તમારે. પ્રતિક્રમણ, સામાયિક, પૂજાપાઠ આ બધું ઉડાડી દો. તો શું કરું? દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય શું, દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય. એની વાતની અંદર ક્યારેક આ ત્રણેય એક છે એની બદલે એની વાતમાં તમે સાંભળજો ઘણી વાર ધ્યાનથી, તો એને ગુણને જુદો કરશે ને પર્યાયને જુદી કરશે કે એ પર્યાય આવીને એ ગઈ. પણ ક્યાંથી આવી? પર્યાય નામનું કોઈ તત્વ જગતમાં અસ્તિત્વમાં છે સ્વતંત્ર રીતે? દ્રવ્ય રહિત કોઈ પર્યાય હોઈ શકે ખરી? ન હોઈ શકે. પણ જ્યારે વાત શરૂ થાય ત્યારે એવી થાય અને લોકો ભ્રમિત થઈ જાય, કેમ કે પછી વાત આપણી શ્રદ્ધામાંથી ખસી જાય, બુદ્ધિવાદમાં ચાલે. અને જે સાધક બુદ્ધિવાદમાં વિચારે ચડી ગયો એ તુંડે તુંડે મતિર ભિન્ના, એનો અંત નથી. શંકા, સંદેહ અને વિકલ્પ એ અનંત છે. જ્યાં જ્યાં બુદ્ધિથી વિચારણા છે ત્યાં શંકાય થાય, સંદેહ પણ થાય અને વિકલ્પ પણ થાય. જ્યાં સુધી બુદ્ધિના આધાર ઉપર બધા ખેલ ચાલતા હોય ત્યાં સુધી શક્ય છે. ગીતામાં કૃષ્ણએ પણ એક સરસ મજાનું સૂત્ર આપ્યું, સંશય આત્મા વિનશ્યતે. જે હજુ સંશયમાં સ્થિત છે એ આત્મા નાશ પામે છે, એ નહીં મેળવી શકે આત્મા, એને એને આત્મા એનાથી દૂર છે. શ્રદ્ધાવાન લભતે નરો, જે શ્રદ્ધામાં સ્થિત થયો છે એ જ પામશે. સૂત્રો બધા જુદા જુદા શાસ્ત્રોમાં જ્ઞાનીઓએ આપ્યા છે, પણ જીવને ઘણીવાર અહમભાવ એટલો બધો પ્રબળ થઈ જાય છે કે એથી કરીને આ સૂત્રો આપણા ઉપર કોઈ અસર કરતા નથી. કારણ કે આપણને આપણું અહમ ગુમાવવું પોસાતું, એનું રક્ષણ તો કરવું જ છે ગમે તે ભોગે. સત્યનું નિકંદન નીકળી જતું હોય તોય કરવું છે, પણ અહમનું રક્ષણ તો કરવું જ છે. અને એવાય છે કે જે અહમને પોષણ આપનારાય છે, કે આ અભિમાનની બધી વાત છે, આને તત્વ સાથે કોઈ સંબંધ નથી. તો એ ચાલે છે એટલે એણે બધી ક્રિયાઓને ઉડાડી દીધી. પછી કહે છે કે આ બધી ગરબડ શું કામ કરો છો? આટલો બધો વિચાર, દ્રવ્ય ગુણ પર્યાય, નવ તત્વ, છ દ્રવ્ય, આ જગત, એની રચના, આ ચૌદ રાજલોક, આ બધું છોડો ને રામ નામ રામ રામ કરો. કળિયુગની અંદર આ બે શબ્દ બરોબર છે, અક્ષર રામ રામ કરો એટલે મોક્ષ થઈ જાય. કેવી મજા આવી જાય કે રામ રામ થવાથી મોક્ષ થાય. પણ રામ એક પોપટ બોલે છે અને રામ એક પરમહંસ બોલે છે. રામ રામ બેમાં કંઈ ભાવદશામાં ખ્યાલ આવે છે કે પોપટની ભાવદશા અને પરમહંસની ભાવદશા? તો રામ રામ એ તારક મંત્ર છે, પણ કોના માટે? પરમહંસ માટે. એ અવસ્થા જોઈએ, એ યોગ્યતા જોઈએ, આત્માની આ યોગ્યતા છે. વૈરાગ્ય સભર છે, સંવિઘ્ન આત્મા છે, એ ગીતાર્થ આત્મા છે, આવો એ જિજ્ઞાસુ છે તત્વનો. એના શબ્દમાં, એના મોઢામાં આવા શબ્દો નીકળે તો એનો કંઈક પડઘો પડે. એટલે એ કહે છે કે રામ રામ કરો, અહમ બ્રહ્માસ્મિ એમ જ બોલ્યા કરો, હું પોતે જ બ્રહ્મ છું, બસ આપણે બીજું શું કામ છે. આત્મા સો પરમાત્મા, આ વાત એવી બધી મજાની ગમી જાય, ખોટી નથી વાત, ખોટી નથી પાછી સમજવાની, પણ કહેવાની ભૂમિકા ખોટી છે. ભૂમિકામાં આવ્યા વિના કોઈ વાતનો મેળ ન પડે, સુસંગતિ ન થાય, અને સંગતિ વિનાની વાતો અનર્થ સર્જે છે. કાંઈ સમજ્યો ન હોય, સંગતિ ન હોય, સંદર્ભનો ખ્યાલ ન હોય, અને ઠોકાઠોક કરે, પોતે અભિપ્રાય આપ્યા કરે, અનર્થ સર્જે છે. જગતમાં ઘણા અનર્થો આ જ પ્રકારના બડબડાટથી થયા છે, અર્થહીન બકવાસ. અહમ બ્રહ્માસ્મિ આવી વાત બની હતી, દેવકર્ણજીને આ અહમ બ્રહ્માસ્મિનું તત્વ એવું ગમી ગયું હતું, અને મુનિશ્રીએ કૃપાળુદેવને લખ્યું કે તમે આ વેદાંતની વાત કરી, શાસ્ત્રો વાંચવાનું કહ્યું અમને, અને અમે તો વાંચ્યા, પણ દેવકર્ણજીને ભ્રમ થઈ ગયો છે કે અહમ બ્રહ્માસ્મિ, હવે આપણે કંઈ કરવાની જરૂર નથી. સાધના માર્ગમાંથી ચલિત થઈ જાય, શુદ્ધિનો માર્ગ છે. જીવનમાં કેટલા કસાયો પડ્યા છે, કેટલા ક્લેશના કારણો પડ્યા છે, આ બધા નિર્મૂળ થયા વિના, ચિત્તની શુદ્ધિ થયા વિના, અંતઃકરણની શુદ્ધિ થયા વિના આ પદની પ્રાપ્તિ ન થાય. સિંહણનું દૂધ લેવા માટે સુવર્ણ પાત્ર જોઈએ, માટીના ઠીકરા ન ચાલે. આપણી ઠીકરા જેવી અવસ્થાની અંદર મોટી ઊંચી તત્વજ્ઞાનની વાતો કરીએ તો એ બેનો મેળ નહીં ખાય. અહમ બ્રહ્માસ્મિ કૃપાળદેવે કહ્યું કે દેવકર્ણ જે કહે છે તે વાત અસત્ય નથી. સરસ લખ્યું છે કે તે વાત અસત્ય નથી, પરંતુ જ્યાં સુધી તે અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુનિપણે રહેવું, સાધકપણે રહેવું યોગ્ય છે, અને એ પ્રમાણે રહેવાથી જ તે અવસ્થા પ્રાપ્ત થાય. બીજો અમારો કોઈ વિરોધ નથી. પછી એક વાક્ય લખ્યું, બહુ નાનું, ત્રણ શબ્દો, મૃત્યુનું આવવું અવશ્ય, આમ ને આમ બફમમાં રહી જશું, આમ ને આમ આવું બધું જુદી જુદી કલ્પનાના ઘોડે ચડીને વારંવાર પલટા માર્યા કરશું પરમાર્થ માર્ગમાં ને સાધનામાં. તો કહે છે મૃત્યુનું આવવું અવશ્ય છે. અરે હાલતા આવીને મૃત્યુ કાળ ગ્રહી લેશે, કાળ માથે ઊભો છે શિકારીની જેમ, લીધો કે લેશે એ પુષ્પમાળામાં લખ્યું છે, કાળ શિકારી લીધો કે લેશે. આવી સ્થિતિની અંદર આ જીવ આવા બુદ્ધિના ચાળે ચડી જાય તો એની પાસે જે અવસર મળ્યો છે એ અવસર ચાલ્યો જશે, એ બફમમાં રહી જશે. હું પણ આમાંથી અહમભાવમાંથી નવરો નહીં થાય. એટલે કહ્યું છે કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ, એથી આગળ વાત મૂકી, કાંઈ નથી ભાઈ સાક્ષી ભાવે રહ્યો જગતમાં, કાંઈ નથી, આ બધું ચાલ્યા કરે છે અને હું એનો સાક્ષી જ છું. હવે સાક્ષીવાળા જગતનો સાક્ષી બનવાને બદલે કેના સાક્ષી બન્યા? પોતાના ગેરવર્તનના, પોતાના અનાચરણના, પોતાના અસદવ્યવહારના સાક્ષી બન્યા. કે આપણે ખાઈ પીએ, ખાધા પીધા કરો, હું ખાતો નથી, હું પીતો નથી, હું તો જોયા કરું છું કે આ શરીર છે એ ખાય છે, આ હાથ ગાંઠિયા ઉપાડે છે, આ મોઢામાં મૂકે છે, એ પેટમાં જાય છે અને એની ક્રિયા ચાલ્યા કરે છે, આ જલેબીનું બટકું લીધું બરાબર ચગડ્યું ગયું, સાક્ષી ભાવે, હું તો એમાં ક્યાંય જોડાતો નથી. અરે જગતને સાક્ષી ભાવે જોવો, કે જે જગતમાં પરિવર્તનો પડે પડે ચાલે છે, સમયે સમયે ચાલે છે, એનો કરતા હું નથી. મારા એક પણ સંકલ્પ ઉપર કે મારા એક પણ વિચારધારા ઉપર આ દુનિયા ચાલતી નથી. જે બનવાનું હોય તે જ બન્યા કરે છે. આખા જગતનું જીવન જીવોના પણ પોતાના શુભ અશુભ કર્મો અનુસાર, ઉદય અનુસાર ચાલે છે, અને જળનું જગત પણ પોતાની જે કંઈ સ્વભાવ ગુણ પ્રકૃતિ છે એના અનુસાર ચાલે છે. એ સૂર્ય ચંદ્ર, એનું ઉગવું આથમવું, એ પુષ્પોનું વનસ્પતિનું ખીલવું ચીમડાવવું, એ રાત્રિ દિવસના આ વ્યવહાર થવા, આ બધું જ ક્રમ પોતપોતાના પરિણમન પ્રમાણે થયા કરે છે. કોઈ કરનાર નથી. આટલા પૃથ્વીના અનંત આ પ્રકારની રાશિને ચલાવનાર કોઈ પરમાત્મા કે કોઈ એવો પુરુષ નથી. સ્વભાવ પ્રમાણે જગત ચાલી રહ્યું છે, એના સાક્ષી બનો. મને આમ કેમ થયું, આ આમ કેમ આવ્યું, એની અંદર પછી એને સુધારવામાં, જગતને સુધારવામાં, જગતને બદલાવવામાં, જગતમાં પરિવર્તન કરવામાં આપણું આખું જીવન જાય છે. આપણે ક્યારે એક્સેપ્ટ કર્યું કે જે છે એ બરાબર છે, જે થાય તે યોગ્ય જ છે, જે થાય તે યોગ્ય છે. આ છે સાક્ષી ભાવ. અને પરની અપેક્ષા એ, સ્વની અપેક્ષા એ નહીં. હું જે પ્રકારનું દુર્વર્તન કરું, દુરાચરણ કરું એ યોગ્ય જ છે એમ માનવું દેસાઈ? વિવેક વિનાની વાતો. વાત બધી સાચી, સાક્ષી ભાવ સાચો, જ્ઞાતા ભાવ સાચો, કંઈ ખોટું નહીં. એ જ્યારે વાંચીએ, કોઈ પ્રવચન સાંભળીએ, કોઈ મેગેઝિનમાં આવે કે બહુ સરસ વાત કરી એમણે, સાક્ષી ભાવની વાત કરી. પણ સાક્ષી ભાવની વાત કરનાર એની ભૂમિકા કેવી, એ કઈ અપેક્ષા એ? એ કહે છે કે આ જગતની અંદર હું અકર્તા છું. આ ભાવ છે સાક્ષી ભાવનો. અને જ્ઞાતા ભાવનું નિહિત સૂત્ર કયું, કે હું કંઈ કરી શકું એમ નથી, મારાથી કંઈ થાય નહીં, મારે વશ એક પણ પર પદાર્થ નથી, અમે એમાં કશું કરી શકીએ એમ નથી. અને પછી પ્રાપ્ત પરિસ્થિતિને સ્વીકારીને, જેનામાં ક્લેશ નથી, જેનામાં કશાય નથી, જેનામાં ઉદ્વેગ નથી, આ સાક્ષી ભાવ છે. શરીરમાં રોગ આવે શું કરવાના? આપણે પૂછીને આવે છે આપણને, અને પૂછે તો આપણે હા પાડીએ ખરા? માથું પૂછે છે કે મારે દુખવું છે, દુખવાનું શરૂ કરું? પેટની પીડા, રોગની વ્યાધિ, આ બધા એના કાળે થયા કરે છે. શરીર એના કાળે જર્જરિત થાય છે. માથાના વાળ કાળામાંથી ધોળા થાય તને પૂછવા આવ્યા? દાંતના પીડા હલી ગયા અને પછી ખરવા માંડ્યા એક એક, તારું શું ચાલે છે? શરીર મારું, હું શરીર એમ અભિમાન લઈને ફરસ, પણ કાંઈ ચાલતું નથી. આંખે પડિયા આવવા માંડ્યા, ઝાંખપ થઈ ગઈ, કાનની અંદર પડદા ઢીલા થઈ ગયા, સાંભળવાનું ઓછું થઈ ગયું, શરીરની એક એક ઇન્દ્રિયોના તેજ વિલાઈ ગયા છે. તો વિલાવવામાં તારી ઈચ્છાથી થયા છે? તારા વસ્તી થયા છે? અને હજાર પ્રયત્નો કર્યા હોય, સારામાં સારું તેલ માથામાં જિંદગીભર નાખ્યું હોય તો એના વાળ ધોળા ન થાય, નથી થતા? સારામાં સારા દાંતણ ઘસીને કાયમ કર્યું હોય ને, આ પેસ્ટ વાપરીને, આ વાપરીને, કોલગેટ વાપરી, તો કોલગેટ વાળાને ચોખ્ઠા નહીં આવતા હોય? વિચાર તત્વનો કરો. પરમાં મારું કાંઈ ચાલે, એની જે ગતિવિધિ છે, આ પૂતગળ છે, દેહની કાયા એ પૂતગળ છે, એ જીર્ણ અને શીર્ણ થયા કરે, જરા એનો ધર્મ છે, ગડપણ એનો ધર્મ છે, અવસ્થા એનો ધર્મ છે. અને અવસ્થા આવે એ પ્રમાણે શરીરની એક એક ઇન્દ્રિયો શિથિલ થયા કરે, એ એનો ધર્મ છે, થયા કરે. તારું પુણ્ય હોય તો કંઈક સારો બીજો પૂતગલનો આહાર આવે અને એકબીજાને મેળ પડે તો યોગાનું યોગ બને, કે જરા રાહત મળે, ટકી ગયા. પણ એનાથી હું પણ ન લાવું કોઈ દી કે મારા કારણે આ થયું, સમજ પાકી રાખવી. આ જ્ઞાતા ભાવ, આ સાક્ષી ભાવ. હું પરનો કરતા નથી, પરની એક પણ અવસ્થા મારા કારણે થાય નહીં, થઈ શકે નહીં. પરમ કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ, બીજામાં કોઈ ક્રિયા એ ન કરી શકે, એ પછી બે દ્રવ્ય એક ક્રિયા ન કરી શકે, એક ક્રિયા બે દ્રવ્ય ન. આવું ઘણું સરસ મજાની સમજણ, પણ આ બધી સૂક્ષ્મ સમજણ છે. આપણે અત્યારે સૂક્ષ્મ સમજણમાં નહીં જઈએ, દ્રવ્યાનું યોગ છે. પરંતુ માત્ર સાક્ષાભાવ અને જ્ઞાતાભાવ એ શબ્દ આપણે બોલતા હોઈએ તો એની ભૂમિકા સમજ બની પડે કે પરમાં તું કાંઈ નહીં કરી શક. મારા સ્વજનનો વિયોગ થયો, કાંઈ નહોતું અને અચાનક રાત્રે હાર્ટફેલ થઈ ગયું, શું કરશો? આમાં તારે સાક્ષીભાવ રાખ્યા સિવાય છૂટકો નથી. જો શાંતિ રાખવી હોય, સમાધિ રાખવી હોય, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ન કરવું હોય અને એવા ક્લેશના કારણો અને નીચલી ગતિના કર્મના બંધ ન કરવા હોય તો તારે તે સમયે સાક્ષીભાવથી શાતા રાખવી, સમાધિ રાખવી, શાંતિ રાખવી. આ સાક્ષીભાવ આપણને જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિઓ, આપણી પસંદગી ન હોય એવા બનતા બનાવો, એના પ્રત્યે સ્વસ્થતાનો સંદેશ આપે છે. આ સાક્ષીભાવ છે, આ જ્ઞાતાભાવ છે કે જે છે તેને સહન કરી લેવું. જબરજસ્ત તાકાત છે તારામાં, પૃથ્વી રસાતાળ થાય તો પણ તું શાંતિ ધારણ કરી શકે છે એવી આત્માની શક્તિ છે. પણ તું એમ કે એને રસાતાળ નહીં થવા દઉં, દેખાડી દઉં, તો તું તારા વિભાવમાં જઈશ, શાંતિ નહીં મળે. આ અહમભાવ આપણો એટલો બધો પ્રબળ બને છે કે જેથી કરીને બસ એ અહમભાવથી હું આમ કરું તેમ કરું, પરની અંદર કર્તૃત્વમાં આખું જીવન સમાપ્ત થાય છે. પરના કર્તૃત્વમાં અને પરના પરિવર્તનમાં જ્ઞાની કે છે એ તું કરી શકતો નથી, એ તારું કામ નથી અને તારાથી થઈ શકે પણ નહીં. આત્માની અનંત શક્તિઓ હોવા છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. આવા સનાતન સિદ્ધાંતો સમજ્યા વિના જ્ઞાતાભાવ સાક્ષીભાવ કરીને અને દુર્વર્તન કરવું કે હું જે આચરું છું, જે કરું છું, જેટલા પાપ કરું છું, જેટલી અનીતિ કરું છું, એ બધામાં હું તો સાક્ષીભાવે જોઉં છું, બસ આપણને કાંઈ નહીં હો, પથ્યા પથ્ય અભક્ષ્ય ખાય, દિવસ રાત્રિનો વિવેક ન કરે, સ્થાન અસ્થાનનો વિવેક ન કરે, ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક ન કરે, હિંસા અહિંસાની ચિંતા ન કરે અને વાત જ્ઞાનની કરે કે અમને શું છે, અમે તો સાક્ષીભાવે બધું કર્યા કરીએ છીએ. ખોટી સમજ કેટલી બધી છે, ભ્રાંતિ અને ભ્રમણાઓ કેટલી બધી છે. એટલે કહે છે કે જ્ઞાયક ભાવમાં રહીને ખાઓ, વિતરાગ ભાવમાં રહીને ખાઓ. વાહ, આવા બધા કિનારા છે અને આવી વાત આપણને ગમે એવી. શું કામ કે મોક્ષ થવો થાય, ન થવો ન થાય, પણ જલેબીને ગાંઠિયા તો મેળા અત્યારે સાક્ષી ભાવના નામે. જેને હશે તે કદી પણ આવા આવા વિકલ્પો જેને હશે તે કદી પણ વિવેક કરી શકશે નહીં. ધર્મનું મૂળ વિવેક છે, વિવેક એ ધર્મનો પર્યાય છે. ક્યારે શું કરવું, શું ન કરવું, કેમ કરવું, કેમ ન કરવું, કેવી રીતે કરવું, કેવી રીતે ન કરવું, એ દરેક વ્યક્તિની વ્યક્તિગત જે કંઈ સ્થિતિ સંજોગો છે એના આધાર ઉપર, પણ આત્માને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેવાનો છે. દેહને કેન્દ્રમાં રાખીને નહીં, શરીરને કેન્દ્રમાં રાખીને નહીં, સંસારના સુખને કેન્દ્રમાં રાખીને નિર્ણય ન લેવાય કે મારે તો આ કરવું જોઈએ, તો પછી પોતાના શરીર માટે હિંસક દવાનો પ્રયોગ કરે નહીં, એ વિવેક નથી. તારા જીવના રક્ષણ માટે અન્ય જીવોની ઘાતનું ચિંતન થઈ શકે નહીં. આવી સાદી સમજ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી વિવેક ન આવે. ધર્મનું મૂળ વિવેક છે. એટલે આપણે આ બધા શબ્દો પ્રયોગ કરીને જ્ઞાન ક્રિયા આ બધાની અંદર શું જોઈએ? વિવેક. સાધનામાં બધું જ છે. રામ રામ છે, બ્રહ્મજ્ઞાન છે, દ્રવ્યગુણ પર્યાય છે, નવ દર્શન છે, નવ તત્વ છે, છ દર્શનની ચર્ચાઓ છે, સામાયિક પ્રતિક્રમણ જેવી ક્રિયાઓ પર છે, તપશ્ચર્યાઓ છે, બધું જ છે, અનેકાંતિક માર્ગ છે. પણ એમાં વિવેક ન હોય તો એ માર્ગ ફળીભૂત થાય નહીં, એ સાધ્યની પ્રાપ્તિ કરાવી શકે નહીં. કૃપાળુ દેવે કેટલું સરસ, એ કદી પણ વિવેક કરી શકશે નહીં. આ એકેય વાત ખોટી નથી, બધી સરસ છે, અનેક જ્ઞાનીઓએ કીધી છે અને સાંભળવી પણ આપણને પસંદ છે. શિષ્યની મૂંઝવણ એ છે કે કયા વેશમાં. એક તો માર્ગના ભેદ છે, પછી કે છે અથવા કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, પાછો મૂંઝાણો. તત્વજ્ઞાનમાંથી આવ્યો સેના ઉપર, વ્યવહાર ઉપર, અને વ્યવહારની અંદર પાછો મૂંઝાણો કે આ તત્વજ્ઞાન કેનાર એ આ વેશની વાત કરે છે, આ તત્વજ્ઞાન કેનાર આ વેશ કરે છે, અને ક્યારેક એક તત્વજ્ઞાન કેનાર બધાય વેશની વાત કરતા હોય છે. ડ્રેસ કોડ હોય કે સોમવારે આ પહેરું, મંગળવારે આ પહેરું, બુધવારે આ પહેરું, એલા જ્ઞાનને ડ્રેસ આરે શું સંબંધ છે? શું લઈ આવેલા છો બધા, અને શું લોલે લોલ આપણે જકાયું છે બધું? કોઈ સમજ ખરી કે નહીં? તો કે છે કે એને એક કોઈ શિષ્ય વાત કરે છે તો કે છે જાતિ દેહ સાથે સંબંધ ધરાવે છે. જાતિને કેની સાથે સંબંધ છે? દેહ સાથે. કઈ જાતિમાં મોક્ષ છે? તો જાતિને આત્મા સાથે સંબંધ છે. આત્માની કોઈ જાતિ છે તો કે નથી? આત્માની જાતિ હોય તો નક્કી કર કે કયા આત્માનો મોક્ષ છે. આત્માની જાતિ નથી, જાતિ દેહની છે. હવે તું દેહમાં દ્રષ્ટિ વહી ગઈ તારી, અને પ્રશ્ન પૂછે કઈ જાતિમાં મોક્ષ છે. જાતિને જેમ દેહ સાથે સંબંધ છે, એમ વસ્ત્રને વેશને કેની સાથે સંબંધ છે? દેહ સાથે. વેશને પણ દેહ સાથે સંબંધ છે. વેશ આત્માનો હોય કે દેહનો હોય? દેહનો હોય, શરીરનો વેશ છે. એ વેશ સાથે ક્યાં વાતને જોડી દીધી? તે તરત જ વ્યવહાર દ્રષ્ટિ આવી ગઈ, વિવેકહીન દ્રષ્ટિ આવી ગઈ, અને લોકોમાં ભ્રાંતિ ઊભી કરી દીધી કે મારે જો ધ્યાનમાં બેસવું લાલ કપડું પહેરવું. એટલે લાલ કપડાને અને ધ્યાનને શું છે? આખલો ભૂરાયો થાય એમ તું ભૂરાયો થાયશ. વિદેશની અંદર આખલાની રમત હોય છે, ત્યારે આખલાનો એક અવગુણ હોય છે, એને બરોબર ગાંડો કરવો હોય તો શું કરવું? તો કે લાલ કપડું દેખાડતો જાય ઓલો, એટલે એની પાછળ બરોબર દોડે. અરે તું મનુષ્ય સાથે વ્યવહાર ચાલે છે આપણો, અને એમાં એની ચેતનાને લક્ષીને વ્યવહાર ચાલે છે, એમાં લાલ કપડું ક્યાં આવ્યું કે સફેદ ક્યાં આવ્યું? એની ભાંજગણમાં, એની માથાકૂટમાં વિવેક વિના સુકામ પડસ. આત્માને કોઈ જાતિ નથી. જે પરંપરા કે કુળમાં જન્મ્યો ત્યાં તેને જાતિ વળગે છે. જાતિ શેનાથી મળે? કે કયા બાપના ઘરે જન્મ લીધો, કઈ માના પેટે જન્મ લીધો, ત્યાં જાતિ આવીને પડી ગઈ. આત્માને કઈ જાતિ છે? એ કઈ જાતિ લઈને આવ્યો હતો? એને જાતિ મળી છે, એની કોઈ જાતિ નથી. જન્મથી એને મળી, શેના કારણે મળી? સંયોગોના કારણે મળી. એ જૈનને ત્યાં જન્મ્યો, એ રાજપૂતને ત્યાં જન્મ્યો, એ કોઈ બીજા કુળમાં જન્મ્યો, એને જાતિ ક્યાંથી મળી? તો જન્મના કારણે, સંયોગના કારણે મળી છે. અને વેશ ક્યાંથી મળ્યો? સંપ્રદાયના કારણે. જ્યાં સુધી કોઈ જીવ કોઈ ધર્મમાં નથી, કોઈ ગચ્છમતમાં નથી, કોઈ સંપ્રદાયમાં નથી, ત્યાં સુધી એને વેશ એટલે જ કે જે સમાજમાં આપણને જે પહેરવું ગમે એ પહેરવું. પણ સફેદ પહેરવું ને આ કરવું ને એ બધું શરૂ ક્યાંથી થયું? જ્યારે એ કોઈ ધાર્મિક માન્યતાના આંચણમાં આવ્યો ત્યારથી આ શરૂ થયું. એટલે અહીંયા એને વેશ કહે છે. મુનિશ્રી લખે છે કે ખબર નથી હજી બહાર તો કેટલા બધા વેશ છે, પણ જૈનમાં પણ વેશ ઘણા છે, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી, અને એમાં વળી દિગંબરે તો હદ કરી, વેશને જ ઉડાડ્યો. હવે વેશને ઉડાડતા જાતિ ઉડી ગઈ. જુઓ કેવો દોષ આવે છે તત્વજ્ઞાનનો, એને ઉડાડ્યો વેશને, કે વેશ ન જોઈએ, બાહ્ય પરિગ્રહ છે, ઉડી ગઈ જાતિ. હવે સ્ત્રી જાતિ છે એ વસ્ત્રવિહીન રહી શકે નહીં, નિરાવણ અવસ્થા સ્ત્રી જાતિની રહી શકે નહીં. તો પછી એને શું કર્યું, સ્ત્રીને મોક્ષ, બોલો, એને ઉડાડ્યા વસ્ત્રમાંથી સીધા ગયા જાતિ ઉપર, અને જાતિમાંથી એક જે મનુષ્ય દેહની અંદરની એક પર્યાય પુરુષ અને સ્ત્રી, એમાં સ્ત્રી પર્યાયને આખી ઉડાડી કે એને મોક્ષ હોય. હવે એને જો મોક્ષ જતો હોય તો એને ફરીથી પુરુષ તરીકે જન્મવું પડે, અને પછી સાધના કરે અમારા માર્ગની, અમારા પંથની, અમારા સંપ્રદાયની, તો જ એને મોક્ષ મળે. અત્યારે કરે તો ન મળે. જુઓ આ તત્વજ્ઞાન. પાછું એ કે બહુ ઊંચું હો, દિગંબરોનું જ્ઞાન ઘણું. અરે ભાઈ, ઊંચાઈ ક્યાં છે એ તો પકડો, એ તો જુઓ તમે કે ક્યાં અટકીને બેઠા છે. હવે તો પછી સ્ત્રીઓએ શું સાધના કરવાની? હે ભગવાન, આવતા જન્મે મનુષ્ય થાવ અને પુરુષ થાવ, ત્યાં સુધી તો કંઈ મોક્ષ સારે લેવા દેવા નથી. તો એને સમગ્ર સાધના. હવે પછી કે મનુષ્ય જન્મમાં તો આવું 2000 વર્ષની અંદર 40 વાર 44 વાર મળતો હોય, હવે એમાં સ્ત્રીનો મળી જાય તો આનો તો મેળ ક્યાં પડે? આનો કોઈ વાતનો મેળ નથી. જેટલું તમે ચર્ચામાં ઊંડા ઉતરો એટલી એટલી મૂંઝવણ વધતી જાય, એટલો એટલો જીવ માર્ગથી દૂર થતો જાય, એટલો એટલો એને સાધના માર્ગમાં ક્યાંય સ્થિરતા ન આવે, ઠેકાણું ન મળે બેસવાનું. હવે જ્યાં સુધી આ દિગંબર મતની માન્યતા નીકળે નહીં કે ભાઈ આત્માને જાતિ સાથે સંબંધ નથી, વેશ સાથે સંબંધ નથી, જાતિ અને વેશનો સંબંધ શરીર સાથે છે, આત્મા સાથે નથી. એક કદાચ મુસલમાન હશે તેનો લીલો રંગ મળી ગયો, હિન્દુ હશે તો ભગવો રંગ મળી ગયો, બુદ્ધ હશે તો એને પીળો રંગ મળી ગયો, જૈન હશે તો એને સફેદ રંગ મળી ગયો, શું ચિંતા છે? પણ જે મળ્યો તે ભલે મળ્યો. મોક્ષને આપનાર કે અટકાવનાર એ તત્વ નથી, સહાયક છે. સહાયક તત્વ શું? સાધનામાં બધા સાધનો સાધનાને પુષ્ટ કરે એવા હોવા જોઈએ, એટલે સહાયક છે. પણ તું એને આધાર માની લે, એકમાત્ર કારણ માની લે, તો કારણ નથી. મતાર્થીના લક્ષણમાં કૃપાળુદેવે વાત સરસ મૂકી છે, માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન, મુક્તિનું કારણ માને છે, એનું ગાંડ પણ ત્યાં છે. દિગંબર પણ પૂરક છે, સહાયક છે. ઉત્કૃષ્ટ સાધનાની અંદર એ વસ્ત્રોની સંભાળ ન લઈ શકે, ન લીએ કઈ વાંધો, કારણ નથી. મનુષ્ય જાતિ એ 99 લાખ યોનિની અંદર, અરે 84 લાખ યોનિમાં એક મનુષ્ય અને એક દેવ, બે જાતિ જ એવી છે કે જે જાતિને વસ્ત્ર છે, બાકીનાનું શું? 87 લાખ, હા 83 લાખ, 99,000, 998, એટલી જાતિ જે છે યોની, એમાં ક્યાંય વેશ? શું કરશું? જુઓ તો ખરા કેવી મૂંઝવણ. આ બુદ્ધિવાદ, આ તર્કવાદ, ભાઈ મૂકી દે તું, જેમ અહીંયા નથી જરૂર એમ અહીંયા પણ નથી. વસ્ત્રવિહીન આખી તિરેન સૃષ્ટિ છે, દિગંબર જ છે, પંચેન્દ્રિય છે, ઘોડા, ગાય, ભેંસ, માથલા, આ બધા તિરેંજ પંચેન્દ્રિય વસ્ત્રવિહીન છે, દિગંબર છે. મોક્ષ થાય? કોઈ વસ્તુ સમજમાં લેવાની એ નથી એટલે કે છે આ પ્રશ્ન પણ જેવો તેવો નથી, કેમ કે વેશ પણ બધામાં હજી કોમન થયો નથી અને આવા જાતિ અને વેશના ઝઘડા કરી નાખ્યા છે અને એને કારણે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. આવી વાત તમામ મુમુક્ષુઓ વતી કૃપાળુદેવે શિષ્ય બનીને આ સમસ્યા રજૂ કરી. મુનિશ્રી અસરસિંહે પ્રશ્ન કર્યો છે કે તમારા બધાના મનમાં પણ આવા કોઈ ગોટાળા તો નથી ને? મુનિશ્રીએ લખ્યું છે કે તમારા બધાના મનમાં પણ કોઈ આવા ગોટાળા તો નથી ને? જોજો, આ બધા ગોટાળા હશે ત્યાં સુધી તત્વની વાત, મોક્ષ માર્ગ આ અમે ઉપાય જે કહીએ છીએ હવે કહેવાના છીએ એમાં તમારું ચિત્ત ચોટશે નહીં, કેમ કે તમે મૂંઝાયા રહેશો શેમાં? ઓલા ગોટાળામાં. તમારા મનમાં એમ હોય કે ના હા તો એ બને જ ને, એ તો જોઈએ, જો ચરોડા વિના તો ચાલે જ, મુપતિ બાંધ્યા વિના તો ચાલે જ નહીં, કમંડળું તો જોઈએ જ, દંડ તો જોઈએ જ, આવા ગોટાળા નથી ને કાંઈ? ને તો ઉપાય સમજવાનો છે, અચૂક ઉપાય. તો તમે કહ્યું ના અચૂક નથી આમાં, આ તો આવ્યું નહીં. જ્યાં સુધી આ ગોટાળાથી આપણે જાતિનો ભેદ, વેશનો ભેદ, આ બધા ગોટાળા આપણા મનમાંથી નીકળી જવા જોઈએ, એ મોક્ષનું કારણ નથી. મોક્ષમાં ઉપયોગી સાધન બની શકે, પૂરક બની શકે, સહાયક બની શકે, આવશ્યક નથી, હોય તો જ મોક્ષ મળે એવું નથી. કારણ અને કાર્યને અવિનાભાવી સંબંધ છે. અવિનાભાવી એટલે એક ન હોય તો બીજું ન હોય અને એક હોય તો બીજું અવશ્ય હોય. કારણ હોય તો કાર્યની સિદ્ધિ થયા વિના રહે નહીં અને કાર્ય સિદ્ધ થયેલું તો એનું કારણ હોય હોવું જ જોઈએ, કારણ ન હોય એવું બને નહીં. આને અવિનાભાવી સંબંધ કહે છે. એમ જાતિને અને વેશને અને મોક્ષને અવિનાભાવી સંબંધ નથી, ઉપયોગનો સંબંધ છે, અવિનાભાવી નથી. અહીંયા કહે છે કે આવા બધા મતાંતરોનો કહ્યું છે તો પછી હવે કોની વાત માનવીને શું કરવી? અહીંયા મુનિશ્રી એક સરસ છેલ્લા પેરેગ્રાફમાં ઉલ્લેખ કર્યો છે, તેરમા ગુણસ્થાનકે અરિહંત પરમાત્મા બિરાજમાન છે. જો મનુષ્ય પણ છે, સંયમમાં સ્થિત છે અને ચારેય ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે, પણ હજુ સિદ્ધ થયા નથી. આપણી જ જે કંઈ પર્યાય છે દેહની, એ દેહની પર્યાય સાથે જ છે. જો આ જૈન ધર્મ અરિહંત પદ અને એ જગતના જીવોને ઉપદેશ આપે છે. સ્વયં રાગ દ્વેષ અને અજ્ઞાન એટલે કે મોહથી મુક્ત થયા છે. કર્મને બંધ કરનારી એક પણ પ્રકૃતિનો ત્યાં આવે શેષ બચ્યો નથી. આવા નિર્દોષ નિરાવરણ એ પુરુષ ત્યારે પણ ધર્મનો ઉપદેશ, મોક્ષનો માર્ગ, તીર્થની સ્થાપના, જગતના જીવોને ધર્મનું શાસન એ આપી રહ્યા છે, પ્રતિબોધ કરી રહ્યા છે જગતના જીવોને મોક્ષ માર્ગનો. આ વિતરાગ પુરુષો છે. એનામાં સૌથી મોટી વાત એ કે એનામાં રાગ નથી. એ મૂર્છાવાદનું આચરણ કદી કરે નહીં અને કરુણાનો ધોધ છે, નિષ્કારણ કરુણાનો અવતાર છે અને કરુણા એની જગતના તમામ ચૈતન્ય જીવો તરફ વહેતી છે, વહી રહી છે. સમગ્ર જીવ માત્રનું કલ્યાણ થાઓ આવી અદ્ભુત કરુણાથી છલોછલ, જેના રોમે રોમ અને શ્વાસે શ્વાસની અંદર જગતના જીવોનું હિત છે, જીવ મૈત્રી છે. એને જળ સાથે કાંઈ સંબંધ નથી પણ જીવ મૈત્રી છે. એટલે મહાવીરની ભાવનામાં પહેલાં મૈત્રી જગતના જીવો સાથેની, જ્યાં મૈત્રી છે ત્યાં એનું હિત ચિંતવન થાય, મૈત્રીમાં હિતનું ચિંતવન થાય, હિંસાનું ચિંતવન ન થાય. કોઈના પ્રત્યે મૈત્રી હોય તો એના પ્રત્યે હિંસક ભાવ ન આવે, હિત ભાવ આવે કે હું આનું કંઈ કલ્યાણ કરી શકું, આને કંઈ મદદ કરી શકું. આ મૈત્રીની નિશાની છે. એટલે ભગવાને મહાવીરને મૈત્રીની ભાવના પહેલાવેલી કીધી છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી, ચાર ભાવનામાં મારી, એટલે કોઈ જીવ પ્રત્યે મને કોઈ ઘાતનો ભાવ ન આવે, હિંસાનો ભાવ ન આવે. આવી અદ્ભુત વાત એ મહાવીરે મૂકી છે. એ કહે છે કે એમણે જે પરમાત્માએ, જે વિતરાગ પરમાત્માએ જે ઉપદેશ આપ્યો, એ જ જગતમાં મોક્ષ માર્ગનો સાચો માર્ગ છે. પછી બીજી વાત મૂકી દીધી કે વિતરાગતા હોવાના કારણે તેનામાં મત મતાંતરો નથી, અને હજારો વિતરાગ પુરુષો હોય તો એમના મતમાં કોઈ પણ પ્રકારનો મતભેદ હોઈ શકે નહીં. એની સાથે એવા માર્ગને અનુસરનારા જ કોણ છે? બીજા મુનિવરો. એ છે છઠ્ઠા ગુણ સ્થાને. કયા પત્રમાં કહ્યું છે? 837માં કહ્યું છે કે સાચું ગુરુ સદગુરુ એવું સ્થાન એ તો 13માં ગુણસ્થાને કહે છે, પરંતુ અત્યારે એવા 13માં ગુણસ્થાનકે બિરાજમાન એવા આત્માઓ આ કાળની અંદર વિદ્યમાન નથી, સુલભ નથી. તો તે સમયે જીવે કોનું શરણ લેવું? તો કે એ વિતરાગ પરમાત્માનું જ અનુસરણ કરનાર, એમના કહેલા બોધ પ્રમાણે જીવન જીવનાર એવા જે મુનિવરો છે, જે સર્વવિરતિ છે, જો શબ્દ સમજવાનો છે, સર્વવિરતિ છે અને છઠ્ઠે ગુણસ્થાન કહે છે, એવા સાચા અત્યારે આ કાળમાં વિતરાગ પરમાત્માની અવિદ્યમાન અવસ્થામાં આવા પુરુષોનું શરણ ગ્રહવું ઘટે અને એમાં કોઈ વિરોધ નથી, એમ શબ્દ મૂક્યો છે. એના બોધમાં કોઈ વિરોધ નથી, કેમ કે નિસ્દિન એ કૈવલ્ય દશાના ઉપાસક છે, અને અરિયંત પરમાત્માએ જે રીતે માર્ગ સિદ્ધનો ઓળખાવ્યો છે એ માર્ગે જ જગતના જીવોને સિદ્ધ થવા માટે જ પ્રયત્ન કરે છે. એટલે એ સદગુરુ એની વ્યાખ્યા પણ એની કૃપાળુદેવે સ્પષ્ટતા 837ના પત્રમાં આપી છે, આપણે વિચારી લીધી છે, ઘણી વાર વિચારી છે કે સાચો સદગુરુ એ કયા સ્થાને બહારથી પણ ઓળખવો હોય તો છઠ્ઠા ગુણસ્થાનકે અને સર્વવિરતી હોવો જોઈએ. એવી વાત જેણે સદગુરુ કીધા છે એણે વ્યાખ્યા પણ આપી છે, લક્ષણ પણ આપ્યા છે, એમને વાત નથી કરી, એને ઓળખાણનું સાધન આપ્યું છે કે આ રીતે તું ઓળખજે, તો એ કહ્યું છે. અને ત્યારે આ બધુંમાંથી એક ટૂંકી વાત એને મૂકી સરસ કૃપાળુદેવે, સરસ મૂકી. શું મૂકી? કે એમને મોક્ષમાળાની અંદર 16 વર્ષની ઉંમરે એક સરસ મજાનું સૂત્ર આપી દીધું. શું સૂત્ર આપ્યું? સેના માટે? નિર્દોષ નરનું કથન માનો, રે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો. કોને ઓળખવો છે? આત્માને. જો અહીંયા ગચ્છ નથી, મત નથી, સંપ્રદાય નથી, કોઈ બીજી વાત નથી, એ ઉંમરમાં કહે છે કે ભાઈ તું એકમાત્ર આત્માને ઓળખ, જેની ભૂલવણીના કારણે, જેનું સ્વરૂપ ન સમજવાને કારણે અનંતકાળથી તું દુઃખનો ભોગ બની રહ્યો છું, એમાંથી હવે મુક્ત થા, હવે છૂટા સંસારમાંથી, અનંતકાળ વિતાવ્યો, અનંત ખેલ ખેલા, જુદી જુદી પ્રકારનો સંસાર ભોગવો, દરેક ગતિનો, દરેક યોનિનો, દરેક સંબંધનો, આ બધું જ કર્યું, પણ દુઃખ સિવાય કંઈ પ્રાપ્તિ નથી. તો હે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો. આને ઓળખવો છે તો કે તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનું, કેવળ સત્ય, કોઈ શંકા નહીં, શંકાથી પર. અને કેવળ સત્ય માનવું હોય ત્યારે શ્રદ્ધાનું બળ જોઈ, બુદ્ધિથી નહીં, કેવળ સત્ય. અરિહંત પરમાત્મા જો કહેતા હોય તો કેવળ સત્ય છે, કોઈ વાત કૃપાળુદેવે કીધી હોય તે પરમાત્મા સ્વરૂપ છે, અમારા માટે કોઈ પ્રશ્ન નથી ચર્ચાનો, અમારા માટે કોઈ તર્કનો પ્રશ્ન નથી, અમારે કોઈ શાસ્ત્રની શાખ જોતી નથી. અહીંયા આમ કીધું છે ને કૃપાળુદેવના વચનમાં આવા, પણ આ શાસ્ત્રમાં તું શાસ્ત્ર તારી પાસે રાખ, અમારે નથી જોતા. આ ભક્ત, આ મુમુક્ષુ, આ સાધક, કે પરમાત્મા સ્વરૂપ જ્ઞાની પુરુષે જ્યારે વાત કરી છે ત્યારે પછી કેવળ સત્ય, સત્ય સિવાય કશું નહીં, ટ્રુથ એન્ડ ટ્રુથ ઓનલી, નથિંગ એલ્સ. પદ બોલીએ છીએ ઘણી વાર, પણ શ્રદ્ધાનો રણકો એટલો આવતો નથી, નબળો પડી જાય છે. કહીએ એનું માનવું, પણ પાછું બીજું જરાક મીઠું મરચું ભભરાવેલું સાંભળીએ તો, રાગ દ્વેષયુક્ત માણી સાંભળીએ તો મજા આવી જાય છે. કેવળ સત્ય માનવું. કોનું માનવું? નિર્દોષ નરનું કથન માનો. આ નિર્દોષ નર એ 13મા ગુણસ્થાનકે બિરાજમાન. મોક્ષમાળાનો પાઠક છે એ તો બાળાવ બોધમાં છે. એ બિચારો હજી આ રાગ દ્વેષ પ્રકૃતિ કર્મની મોહની અને 28 એ જાણતો નથી, પણ એટલું જાણે છે કે નિર્દોષ છે, કેનાર છે, સાચા છે, એને ભાવ છે. ભગવાનના સમવર્ષણમાં ભગવાનની પ્રતિમા જોઈને એને એક એક બેસનારા મુમુક્ષુઓ નિર્ગ્રંથ નિર્ગ્રંથની ભાવ થાય છે કે આ પુરુષ સાચા છે. આ જે કહે છે તે પ્રમાણે જ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે, એને કોઈ શંકા નથી. કેવળ સત્ય માને છે. શાસ્ત્રકારોએ કીધું કે આ બધા જીવો સંકિતી છે. હવે આપણે સંકિત કેમ થાય એની તો શિબિરો કરશું ઘણી, અને સંકિતના કેટલા પ્રકાર, સંકિતની વ્યાખ્યા શું, એના ઉપર ચાયલા જ કરશે. વર્ષોના વર્ષો સંકિતનો સ્વાધ્યાય ચાલશે. 50-50 વર્ષ સુધી સંકિતની વાત કરી હોય અને એકને પણ સંકિત થાય, એકને પણ. અહીંયા કહે છે કારણ શું, એનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. આ કેટલી બધી મહત્વની વાત છે કે એ પુરુષ જે કંઈ કહે છે એ વાત શેનાથી કહે છે, શેના આધારે કહે છે? પોતાના અનુભવના આધારે કહે છે. હવે પોતાના અનુભવના આધારે કહેનાર પુરુષ વિતરાગી છે તો સાચું કે ખોટું કે, સત્ય કે અસત્ય કે? તો કેવળ સત્ય, આ આમ સમજાય કે કેવળ સત્ય માનવું, કારણ કે એ સત્ય સિવાય કંઈ કહે નહીં. જગતના એક પણ જીવનું અહિત થાય, અકલ્યાણ થાય, અમંગલ થાય એવું એ જીવ કોઈ દિવસ કહે નહીં. મન વચન કાયાથી પણ કદી ન વિચારે. આવા પવિત્ર પુરુષો મન વચન કાયાથી પણ ક્યારેય કોઈ પણ જીવનું બુરું. હવે એવા પુરુષો પોતાના અનુભવની વાત કહે તો એ કેવળ સત્ય સિવાય શું હોય? બે અલોપ્ય છે. કેટલી સરસ એક ગાથાની એક લીટીમાં વાત મૂકે કે તે જેણે અનુભવ્યું. મુનિશ્રી કહે કે અમને આત્મા કેવો છે એ ખબર નથી. અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ. સાધના માર્ગમાં હતા, પછી તો એમની દ્રષ્ટિ કૃપાળુદેવે પલટાવી, પણ ત્યાં સુધી એમ કે પ્રભુએ આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, એવો હું આત્મા છું. બોલે ત્યારે ઘોષણા કરે કે હું આત્મા છું, પણ કેવો? મારા કૃપાળુ રાજે જેવો આત્મા જાણ્યો છે, જોયો છે અને અનુભવ્યો છે. તો આત્મા નામની કોઈ ચીજ છે? અરૂપી છે, અદ્રશ્ય છે, દેખાતી નથી, પણ છે. મારા ગુરુએ અનુભવ્યો છે, કેનાર પુરુષે અનુભવ્યો છે, અને એમાં મને પ્રતીતિ છે, શ્રદ્ધા છે, અને અનુભવના આધારે કહે છે એટલે એને હું માનું છું. માનો, એને માનો. આ બધા મતભેદો નીકળી જશે. ધર્મના, સંપ્રદાયના, ગચ્છના, મતના, વેશના, જાતિના, ગ્રંથના, કેટલા બધા મતભેદોથી આપણે ઘેરાયેલા છે. એક જ માર્ગની અંદર પણ વ્યવહાર માર્ગની વિવિધતા છે. એ વિવિધતાના કારણે જીવ નિશ્ચય પકડી શકતો નથી, અને વિવિધતા વ્યવહારની છે એ વ્યવહારમાં અટવાઈ જાય છે. કેટલી મુશ્કેલી છે આપણી. આપણે તો આપણી વાત કરીએ કે કૃપાળુ દેવના માર્ગની અંદર ચાલનાર લોકોને જેમ જૈન માર્ગ વિતરાગના માર્ગે ચાલનારને મુશ્કેલી પડી ગઈ, દેરાવાસી સ્થાનકવાસી તેરાપંથી દિગંબર શું કરવું, એમ શ્રીમદના માર્ગે ચાલનારને આવો પરમ વિતરાગી પુરુષ એના માર્ગે ચાલનારને મુશ્કેલી પડી, શું કરવું? સાયલા કોબા ધરમપુર શું કરવું, કુકમા પરલી ક્યાં જાવ, અને દોડાદોડ કરે બધે જાઓ, ચક્કર મારો, મૃત્યુનું આવવું. અરે તને આવો પુરુષના આવા વચનો મળ્યા, આટલું દીવા જેવી સ્પષ્ટ વાત ટૂંકમાં કરી તો તું ખેંચાણમાં વિસ્તરણમાં ક્યાં ચાલ્યો, શું કરવું છે? કૃપાળુ દેવી એટલા માટે શબ્દ મૂક્યો છે કે સંત વિના અનંતની વાતનો અંત નથી. સંત વિના આ વાત અનંતની છે, તું આ વિકલ્પમાં જઈશ તો વિકલ્પ અનંત છે. હવે તારે શું કરવું છે, અંત લાવવો કેવી રીતે? સરસ, આ એક પ્રોબ્લેમ છે, કોયડો છે કે બધી વાત અનંતની છે, કેમ કે માર્ગ અનેકાંતિક છે, આનો અંત કેવી રીતે લાવવો? તો અંત એક જ લાવવો કે તેનું સત્ય નિર્દોષ નરનું કથન માનો, તે જેણે આ સિવાય વાતનો અંત આવી શકે એમ નથી. ઉપાય અચૂક ઉપાય જ્યારે આપનાર છે એ આપણને આ ભૂમિકા બતાવે છે કે જોજો અમે તમને આપીએ છીએ, અનંત કાળ પછી ભગવાન મહાવીરના દેહ વિલય પછી આખા માર્ગનો ધીરે 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 લોપ થતો ગયો, અને લોપ થતા વિકલ્પો ઊભા થતા ગયા, ફાટા વધતા ગયા, અને માર્ગ અવરાતો ગયો, માર્ગમાં લોપ થતો ગયો, એમાં લોપ થતા થતા ઘણા તત્વો લોપ વિલોપ લોમ વિલોમને પામ્યા. ત્યાર પછી એક પુરુષ મહાવીરના અંત્ય સ્થાનમાં રહેલો, એની અંત સાથે રહેલો, એણે આવ્યો અને કોઈ એવું ભાવિનું પ્રબળ કે એણે જોયું અને આ માર્ગને એણે ખુલ્લો કર્યો, અગોપ્ય રીતે કહ્યું ચાલો અમે ખુલ્લો કરીએ. ભગવાનને ગયા 2600 વર્ષ ગયા, 2600 વર્ષની અંદર માર્ગની અંદર અંધકાર છવાયો હતો, ફરીથી એક પુરુષે જ્ઞાનનો પ્રકાશ મૂકી દીધો. ફરી પાછું એ પ્રક્રિયા તો શરૂ થવાની જ, જગતના જીવોની વ્યવહારી દ્રષ્ટિ હોવાને કારણે એ પ્રકારના ભેદની પ્રક્રિયા તો શરૂ થવાની જ છે. પણ જે જીવોએ મૂળ વાત પકડી લીધી, તત્વ પકડી લીધું, મર્મ પકડી લીધું, મૂળ ભાવ પકડી લીધો, એને વિકલ્પ નહીં થાય. આપણે સંસારના વિકલ્પો તો છોડવાના છે જ, પણ આવા સાધનાના વિકલ્પો જે શિષ્યના 6ઠા પ્રશ્નની અંદર મૂક્યા છે કે સાહેબ શું કરવું, અથવા મતદર્શન ગણા કહે ઉપાયો અનેક, તેમાં માર્ગ કયો બને, બને ન એ વિવેક, કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ, આ બધા જ વિકલ્પમાં આપણે છીએ. આ વિકલ્પ પરમાર્થ માર્ગના વિકલ્પથી મુક્ત થવું. ભલભલા સાધકોને સંસારના વિકલ્પો છૂટી જાય છે, સાધનાના વિકલ્પમાં અટવાઈ જાય છે. સંસારની કોઈને ચાહના નથી, કોઈ આકર્ષણ નથી, કોઈ પ્રલોભન નથી. ઘર છોડે, ધંધો છોડે, કીર્તિ છોડે, પૈસો છોડે, આવક છોડે, સાધનાના વિકલ્પની અંદર ગૂંચાઈ જાય, પાછો એને સ્થિતિમાં બંધાઈને રહ્યો. વિચાર કરો કે સૌથી મોટી અવસ્થા મૂંઝવણની કઈ છે, તો પરમાર્થ માર્ગની અંદર જે સ્વરૂપનો નિશ્ચય થવો જોઈએ, સ્વરૂપની પ્રાપ્તિનો નિશ્ચય થવો જોઈએ, મોક્ષ માર્ગના એકત્વ સ્વરૂપનો જે નિશ્ચય થવો જોઈએ કે અનંત કાળમાં માર્ગ તો એક જ છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં. મોક્ષનો માર્ગ એક જ છે, પતરાંક 54. મોક્ષના માર્ગ બે નથી. કેટલો સરસ પત્ર છે એની અંદર, તો પછી ઘણું ઘણું લખ્યું છે. એક જ માર્ગ છે. આવી એક માર્ગની અનુભૂતિ જો આ છઠ્ઠા પદની અંતે ન થાય તો સમજવું કે આપણે પણ ચૂકી ગયા. આપણે પણ એક અવસરમાં આવ્યા હતા પણ ચૂકી ગયા. આપણે પાછા દોડવાનું ચારે બાજુ, એટલું મહત્વ આનું છે. એટલે અહીંયા નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું એની આપણે હજી આખી વાત લે છે. એટલે છેલ્લું દોડપાનું વાંચી લઈએ, જરા સમય છે એટલે 10 મિનિટમાં ટાઈપ કરી લઈએ. કોની પાસે છે?
અહીં બે શરતો આપી. એક તો કહેનાર પુરુષ નિર્દોષ હોવો જોઈએ. રાગ, દ્વેષ અને મોહ આ ત્રણેય દોષ જેનામાં નથી તે નિર્દોષ છે. અને બીજું જેનો તેને અનુભવ છે એવા નિર્દોષનું કથન માન. જગતમાં એકલા વિતરાગ પુરુષ જ બોલ્યા હોત અને આ વચેટિયા ન બોલ્યા હોત તો આટલા મત મતાંતરો અને ભેદો જ ન હોત. વિતરાગ પુરુષોને બહુ બોલવું નથી, પણ જે વિતરાગ નથી તેને બોલવાની ચડ ઉપડે છે. અમે કહી દઈએ, સમજાવી દઈએ, કલ્યાણ કરી દઈએ અને નવો માર્ગ સ્થાપીએ, બીજાનું ભલું કરીએ, નવો પંથ અને નવો ચીલો પાડીએ અને નવું કહીએ, આ બધાના કારણે જ આટલા મતભેદો ઊભા થયા છે. શાસ્ત્રોએ એક અદ્ભુત વાત કરી કે જ્યાં સુધી આવું બધું ચાલતું હોય ત્યાં સુધી જે નિર્દોષ નર હોય તેનું કથન માનો. અને બીજી એ પણ શરત છે કે તે જેણે અનુભવ્યું. કહેનાર વક્તાઓ તો ઘણા મળશે, જેની પાસે ઓરેટરી છે, જીભનો ખેલ છે, વાચાળતા છે, વચન છે. જગતને સત્યની પડી નથી, પણ વાણી વિલાસ જોઈએ છે. સત્યની ગર્જના જગતને જોઈતી નથી, સાચું તેને શોધવું નથી, તેથી વાણીમાં અંજાઈ જવાનું થાય. જે વક્તા છે, જે કહેનાર છે, એણે અનુભવ કરેલો હોવો જોઈએ. કહેનાર પુરુષ અનુભવ્યું હોય તો તેના શબ્દોમાંથી મત મતાંતરો કે માન્યતા ન થાય અને જુદી અવસ્થાઓ પણ ન આવે.
શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, અત્યારે તો એટલા બધા મતો, દર્શનો અને માન્યતાઓ છે કે કોઈ માર્ગ નિશ્ચિત થઈ શકે તેમ નથી. કઈ જાતિમાં કયા વેશમાં મોક્ષ છે તેનો નિર્ણય કરી શકાતો નથી, અને સાચો નિર્ણય આપે એવો કોઈ પુરુષ દેખાતો નથી, અને કોઈ ખરો નિર્ણય આપે તો કોઈ માને તેવું પણ નથી. આ બધું જોતાં લાગે છે કે મોક્ષનો ઉપાય છે જ નહીં, અને મોક્ષનો ઉપાય ન હોય તો આ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આ તત્વો જાણવાથી ફાયદો કે ઉપકાર શું થાય? મગજને તકલીફ પણ ન આપવી અને જાણવું પણ નહીં એ વાત વધારે સારી લાગે છે. એના કરતાં ખાવું અને ઊંઘવું બે જ કામ ન કરીએ નિરાંત તો ખરી, પરંતુ અહીં શિષ્યની વૃત્તિ આવી નથી. તેને જાણવાની જિજ્ઞાસા છે, તાલાવેલી છે, એને મંથન અને મથામણ છે. તે જાણતો નથી એટલે પ્રશ્ન કરે છે. પોતાનું હૃદય ખોલીને ગુરુના ચરણોમાં એવું નિવેદન કરે છે કે પાંચે પદના ઉત્તરથી સર્વાંગ સમાધાન થયું છે, પ્રતીતિ થઈ છે. આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મનો કરતા નથી, આત્મા કર્મનો ભોગતા નથી, મોક્ષ નથી. આ પાંચે પાંચ શંકાઓનું સમાધાન કરી ગુરુદેવે ઉત્તર આપ્યો કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે અને મોક્ષ પણ છે. શિષ્યે આ પાંચે પાંચ બાબતો સંપૂર્ણ સ્વીકારી સર્વાંગ સ્વીકારી જેમ છે તેમ સ્વીકારી અને શંકાઓનું સમાધાન પણ થયું. શિષ્ય નિશંક બની ગયો, તેને કોઈ મૂંઝવણ રહી નથી. પરંતુ હવે શિષ્ય કહે છે કે આપની કૃપાથી જો મને મોક્ષનો ઉપાય સમજાય તો હું મારું સદભાગ્ય માનીશ, મારો ઉદય થશે. ઉદય શબ્દ બે વખત બોલ્યો, એક તો સદભાગ્યનો ઉદય થાય અને બીજો ઉદય એટલે સાધના કરવાની પ્રવૃત્તિનો પ્રારંભ થાય અને અંદર આત્માનો પણ ઉદય થાય. શિષ્યને આ સમાધાન થયું છે તેના ઉપરથી નક્કી થાય છે કે શિષ્યને મોક્ષ પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા છે.
પછી
આટલા મત મતાંતરો અને માન્યતાઓ છે, કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે, અહીં બધી ઘણી બધી મૂંઝવણો છે, તો પણ શિષ્યની તૈયારી એટલી બધી છે કે આ બધા વચ્ચે પણ મોક્ષ શોધીને તેને મોક્ષની સાધના કરવી છે. શિષ્ય ગુરુદેવને વિનંતી કરે છે કે આપે કૃપા કરી મને પાંચ જે પાંચ બાબતો સમજાવી, હવે એક મોક્ષનો ઉપાય સમજાય તો મારું સદભાગ્ય ખુલી જાય. શિષ્યમાં મોક્ષ પ્રાપ્ત કરવાની એવી તાળાવેલી જાગી છે કે માર્ગ નક્કી થઈ જાય તો મંડી પડે, પીછે હઠ ન કરે, આળસ કે પ્રમાદ ન કરે. તેના જીવનમાં જેટલી ક્ષમતા અને શક્તિ છે તે પૂરેપૂરી વાપરે તેવો ઉલ્લાસ તેને અંદરમાં પ્રગટ્યો છે. મોક્ષનો ઉપાય સાંભળે એટલી જ વાત તુરત જ અંદર ઝંપલાવી દે, શિષ્યની આવી તૈયારી છે. પરંતુ તમારે તૈયારી કરવાની હજુ વાર છે, ઉતાવળ પણ શું છે, 70 કે 80 વર્ષ થયા છે, હમણાં નહીં તો આવતા જન્મમાં અનંતકાળ કાઢ્યો તો થોડો વધારે થશે. પરંતુ શિષ્ય આવો નથી, ઉપાય સાંભળો તો મારું સદભાગ્ય ખુલી જાય, ઉપાય સાંભળું તો મારો તો માર્ગ પણ મળે, તૈયારી પણ કરી શકાય.
શિષ્યને નિશ્ચય થયો છે કે સદગુરુ અવિરોધ મોક્ષનો ઉપાય બતાવશે. 98મી ગાથામાં ગુરુદેવે સમાધાન કરતા મોક્ષ માર્ગ બતાવ્યો છે. જાતિ વેશ મત મતાંતરો માન્યતા હઠાગ્રહ બધું બાજુએ મૂકી દીધું, હવે બહારની સમસ્યા જ નથી, સમસ્યા તો અંદર છે, પ્રશ્ન તો અંદરનો છે અને અંદરની સમસ્યા દૂર કરવાની છે. ગુરુદેવ શિષ્યને મધુર ભાષામાં કહે છે કે સાધનામાં ઉતાવળ પણ ન ચાલે અને આળસ પણ ન ચાલે. કબીરજીએ એક પદમાં નાનકડી કડીમાં કહ્યું છે કે સાહેબ મિલે સબૂરી મેં, પરમાત્મા ધીરજમાં મળે છે. ધીરજ એટલે આળસ કે નહીં કે હોતી હૈ ચલતી હૈ, સબૂરી એટલે સામે ગમે તેવી મુશ્કેલી હોય તેમાં મૂંઝાયા વગર સતત પુરુષાર્થ કરે. પુરુષાર્થ પ્રચંડ પરંતુ ઉતાવળ જરાય નહીં એવી અવસ્થા તેને કહેવાય છે સબૂરી, તેને કહેવાય છે ધીરજ.
બસ અહીંયા ભૂમિકા આપી મુનિશ્રીએ, ઉપાયની ગાથાઓ શરૂ કરવી છે અને એની વિશે ત્યાર પહેલાં આ ગાથાને સમજવા માટેની ભૂમિકા મુનિશ્રીએ પણ કેટલો ઉપકાર કર્યો છે. આટલી વિશદ છણાવટ ન હોય તો આ વાત આત્મસિદ્ધિની આપણને પણ પકડાઈ નહીં, સમજાય નહીં, સામાન્યમાં વહી જાય બધી અને મનમાં એમ થાય કે બધું ઠીક છે, અમે સમજીએ છીએ, જાણીએ છીએ, બફમમાં રહી જાય. આપણને એક અભિમાન આવી જાય કે હું બધું જાણું, મેં ઘણું વાંચ્યું છે, મને બધું યાદ છે. મુનિશ્રીએ તો કહ્યું છે કે ગાથાઓ વાંચતા પહેલાં ભૂમિકા સ્પષ્ટ કરો, સદગુરુ વિના માર્ગ નહીં મળે, પણ ગમે તેવો સદગુરુ ન ચાલે એ પણ એની કક્ષાનો સદગુરુ જોઈએ, અને એકાંત વિચાર નહીં ચાલે કે આ માર્ગ તે માર્ગ, આજ જોઈએ આજ જોઈએ, આજ જીવેશ આજ ગચ્છ, એ પણ નહીં ચાલે જ્યાં સુધી નિશ્ચયનો લક્ષ નથી. એટલે એ સરસ રીતે કહે છે, શિષ્ય બહુ જબર છે કે બધું બરોબર છે પણ મને અવિરોધ ઉપાય બતાવો. એટલે કહે છે કે તમે બતાવશો, મને પ્રતીતિ થઈ છે સાહેબ પાંચે ઉત્તરની, જો છઠ્ઠા ઉત્તરની પ્રતીતિ થાય તો મારું ભાગ્ય ખોલી જાય, મને માર્ગ પણ મળે અને માર્ગની સિદ્ધિ પણ મળે. આવું તો ઘણીવાર જાણ્યું છે પણ કામ કર્યું નથી એના ઉપર. આમાં બે લાભ થશે, હું જાણીશ પણ ખરો અને કામ પણ કરીશ. ઉદય ઉદય સદભાગ્ય, અહીંયા એટલી સરસ વાત મૂકી છે. એટલે કહે છે કે સાહેબ હવે મને આ તમે માર્ગ આપો. એ નિશ્ચય કરે ત્યારે ગુરુ સરસ મજાની એક વાત બીજી પણ મૂકી દે છે કે ઘણીવાર જાણ્યા પછી કામ શરૂ થતું શું કામ, જાણી લીધું, પણ હજી આપણે પાંચ વર્ષ જરાક આ બધું ગોઠવણ કરી લઈએ, છોકરાઓ હાચવી લઈએ, આનું જરાક આ કરી લઈએ, ધંધાને જરાક ગોઠવી લઈએ, આનું આ કરીએ. અને બીજું, હજી ઉંમર ક્યાં થઈ છે? હજી તો આપણે 65 વર્ષના છીએ, 70ના છીએ, કડે ધડે છીએ. થશે પછી 70-80ના થશું, શરીર કામ નહીં કરે, ઇન્દ્રિયો સાથ નહીં આપે, ક્યાં ઉતાવળ છે? અને બીજું, અનંત કાળ કાઢ્યા તો થોડો કાળ હવે જાણી તો લીધો, માર્ગ તો આપણા હાથમાં છે, હવે કરવું ત્યારે કરશું, હવે ક્યાં એવી ઉતાવળ હતી? આપણે નહોતા જાણતા ત્યાં સુધી બરોબર, શું કરવું એ સમજ નહોતી પડતી, હવે તો સમજ પડી ગઈ કે શું કરવું, એ તો આપણા ખિસ્સામાં છે, માટે કરશું ગમે ત્યારે. જુઓ આ બીજું અપલખણ, ગુરુ કેટલા ઉપકારી છે, હિતકારી છે, કે ભાઈ સાધનામાં ઉતાવળ પણ નહીં અને આળસ પણ નહીં. જૈન ધર્મ પ્રમાદ શબ્દ વાપરે છે, પ્રમાદ નહીં. સર્વ વિરતિ થયો છે તો પણ પ્રમત્ત વિરતિ છે એને કહે છે અપ્રમત્તા. અપ્રમત્ત ગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી જ બધી વસ્તુ બને છે. કૃપાળુ દેવે પણ કહ્યું, આટલું જાણનારે એના જીવનની અંદર કેવળ જ્ઞાનની અભિલાષા હતી તો એણે શબ્દ શું મૂક્યો, આવી અપૂર્વ વૃત્તિ અહો થશે અપ્રમત્ત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે. અમારી અપ્રમત્તતા જ્યારે પૂરેપૂરી થશે ત્યારે કેવળ જ્ઞાનનો સ્પર્શ થશે, આળસ પણ નહીં. અને કબીર સાહેબનું વાક્ય બહુ સરસ છે કે સાહેબ મિલે સબૂરી મેં, સાહેબ એટલે પોતાનો આત્મા, એ જ પરમાત્મા છે, પણ સબૂરીમાં મળશે. સબૂરી એટલે પ્રમાદ નહીં, સબૂરી એટલે આળસ નહીં, આળસ નહીં, પણ સબૂરી એટલે કામ કરતાં આવતા પરિબળો પ્રતિકૂળ હોય તો તેની સામે ગભરાયા વિના, મૂંઝાયા વિના ખંતપૂર્વક સતત ચાલુ રાખે, પર્સ્યુએશન સતત મંડી રહ્યો. જે વિવેકાનંદે કહ્યું કે અવેક એરાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ, ઉત્તિષ્ઠત જાગૃત પ્રાપ્ય વરાન નિબોધત. તને જે બોધ થયો છે માર્ગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત મંડ્યા રહો, આ સબૂરીનો અર્થ છે. વિવેકાનંદ હોય, કબીર સાહેબ હોય, કૃપાળુ દેવ હોય કે કોઈ પણ સંત સાચા હોય, બધાએ આ માર્ગ આપ્યો છે. જૈન દર્શને એના સારરૂપ અપ્રમત્ત યોગ એનો આપ્યો છે, અપ્રમાદ. તો એ વાત જાણીને હવે એક એક ગાથાઓ જે છે એ ગાથાઓનું વિવરણ આવશે. અત્યાર સુધીનું આપણું જે ચાલ્યું, શું ચાલ્યું? વિવરણની ભૂમિકા, કે ભાઈ સમજો જે વિષય હવે લેવાનો છે, જે વિષય હવે વાંચવાનો છે, જે વિષય હવે સાંભળવાનો છે, એની અંદરનું સમજવા માટે જો ભૂમિકા નહીં હોય તો વાત સાંભળાશે પણ છટકી જશે, પકડાશે, પકડવી છે. અહીંયા આ વાતને આપણે અહીંયા વિરામ આપીએ છીએ.
અનંત સો સંત ચાહે દિન રાત રહે ધ્યાન મહિ પર શાંતિ, અનંત સુદામય જે પ્રણમો પદ તેવ.